ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 19 ઓગસ્ટ 2026ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃમૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, તમારે હમણાં રૂહાની કારોબાર કરવાનો છે. રૂહ સમજીને દરેક કર્મ કરવાથી આત્મા નિર્વિકારી બનતો જાય છે. મીઠા બાળકો, તમારે હમણાં રૂહાની કારોબાર કરવાનો છે. રૂહ સમજીને દરેક કર્મ કરવાથી આત્મા નિર્વિકારી બનતો જાય છે. પ્રશ્ન છે, સ્વર્ગનો વારસો લેવા અને સ્વર્ગમાં ઉચ્ચ પદ મેળવવાનો આધાર શું છે? ઉત્તર છે, બ્રહ્મા કુમાર કુમારી બને તો સ્વર્ગનો વારસો મળી જશે, પરંતુ ઉચ્ચ પદનો આધાર છે ભણતર. જો બાપના બનીને સારી રીતે ભણતર ભણતા રહે, પૂરા પવિત્ર બને તો રાજાઈ પદ મળે છે. કોઈ પૂરું ભણતા નથી, કર્મ બંધન છે. પૂરા પવિત્ર નથી બનતા અને શરીર છૂટી ગયું તો પ્રજામાં પણ સાધારણ પદ પામી લેશે. ઓમ શાંતિ. રૂહાની બાળકોને રૂહાની બાપ સમજાવી રહ્યા છે. અહીં રૂહાની કારોબાર છે, બાકી આખી દુનિયામાં શારીરિક કારોબાર છે. હકીકતમાં કારોબાર ચાલે છે રૂહોનો. આત્મા જ્યાં શરીર દ્વારા ભણે છે, ચાલે છે, વિકર્મ કરે છે, એટલે પતિત આત્મા પાપ આત્મા કહેવાય છે. આત્મા જ બધું કરે છે. આ સમયે બધા મનુષ્ય દેહ અભિમાની છે. હું આત્મા છું સમજવાના બદલે સમજે છે, હું ફલાણો છું, આ વ્યાપાર કરું છું, આ ફલાણા કામી ક્રોધી છે, શરીરનું જ નામ લે છે. આને કહેવાય છે દેહ અભિમાની દુનિયા, ઉતરતી કળાની દુનિયા. સતયુગમાં આવું નથી હોતું, ત્યાં દેહી અભિમાની હોય છે. તમને દેહી અભિમાની બનાવાય છે. સ્વયંને આત્મા નિશ્ચય કરો. હું આત્મા આ શરીરરૂપી વસ્ત્ર ધારણ કરી પાર્ટ ભજવું છું. તે એક્ટર્સ પણ ભિન્ન ભિન્ન કપડાં બદલીને પાર્ટ ભજવે છે. બાપ કહે છે, તમે આત્માઓ પહેલાં શાંતિધામમાં હતા. તમારું ઘર છે શાંતિધામ. જેમ તે હદનું નાટક હોય છે, આ પછી છે બેહદનું નાટક. બધા આત્માઓ પરમધામથી આવીને શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે. આત્માઓનું અસલ ઘર છે પરમધામ. તે એક્ટર્સનું તો ઘર અહીં જ હોય છે, ફક્ત ડ્રેસ બદલીને આવીને પાર્ટ ભજવે છે. તો બાપ બેસી સમજાવે છે, તમે આત્માઓ છો. બાપ તો બાળકો જ કહેશે, સંન્યાસી બાળકો બાળકીઓ નહીં કહેશે. સંન્યાસી બાળકો નહીં કહેશે. બાપ કહે છે, હું પતિત પાવન આપ સર્વ આત્માઓનો બાપ છું, જેમને તમે ગોડફાધર કહો છો. ગોડફાધર તો નિરાકાર છે. બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ ગોડફાધર નહીં કહેશે, એમનામાં પણ આત્મા છે. પરંતુ એમને કહે છે, બ્રહ્મ દેવતાએ નમઃ, વિષ્ણુ દેવતાએ નમઃ. બ્રહ્મા દેવતાએ નમઃ, વિષ્ણુ દેવતાએ નમઃ. દેવતાઓ શું કરે છે કોઈને ખબર નથી. બાપ જ આવીને સમજાવે છે, તમે કેવી રીતે ડ્રામા પ્લાન અનુસાર પાર્ટ ભજવો છો. દુનિયા એક જ છે, એવું નથી કોઈ નીચે પાતાળમાં અથવા ઉપર દુનિયા છે. દુનિયા એક જ છે, જેનું ચક્ર ફરતું રહે છે. લોકો તો કહી દે છે, ચંદ્ર પર પ્લોટ અર્થાત સ્થાન લઈશું. બાપ સમજાવે છે, બાળકો કેટલા ઇનસોલ્વેન્ટ અર્થાત કંગાળ બની ગયા છે. ભારતવાસીઓના માટે જ કહે છે, તમે કેટલા સાહુકાર સમજદાર હતા. આ લક્ષ્મીનારાયણનું આખા વિશ્વ પર રાજ્ય હતું, જેને કોઈ લૂંટી ન શકે. ત્યાં કોઈ પાર્ટીશન અર્થાત વિભાજન વગેરે નથી હોતું. અહીં તો કેટલા પાર્ટીશન છે, પરસ્પર ટુકડા ટુકડા પર લડતા રહે છે. તમે આખા વિશ્વના માલિક હતા. આખું આકાશ, પૃથ્વી, સમુદ્ર બધું તમારું હતું. તમે એના માલિક હતા. હવે તો ટુકડા ટુકડા થઈ ગયા છે, કોઈને ખબર નથી. ભારત જ વિશ્વનું માલિક હતું. બાપ સમજાવે છે, આત્માને જે પાઠ મળ્યો છે તે ક્યારેય ઘસાતો નથી, ચાલતું જ રહે છે. હમણાં તમે ફરીથી મનુષ્યથી દેવતા બની રહ્યા છો, પછી 84 જન્મ લેશો. તમારો પાઠ ચાલતો જ રહે છે, ક્યારેય બંધ નથી થતો, કોઈ મોક્ષ વગેરે પામતું નથી. જેટલા અનેક ગુરુ, અનેક શાસ્ત્ર, એટલી અનેક મતો હોય છે. મનુષ્યમાં કેટલી અશાંતિ છે, જ્યાં પણ જુઓ કહેશે મનને શાંતિ કેવી રીતે મળે. આ દેહાભિમાનમાં આવીને કહે છે, બાપ સમજાવે છે, મન અને બુદ્ધિ આ છે આત્માના અવયવ, બાકી આ બધી શરીરની ઇન્દ્રિયો છે. આત્મા કહે છે, મારા મનને શાંતિ કેવી રીતે મળે. હકીકતમાં આ કહેવું ખોટું છે. તમે આત્મા છો, તમારો સ્વધર્મ જ શાંત છે. તમે એવું કહો, મુજ આત્માને શાંતિ કેવી રીતે મળશે, આમાં કર્મ તો કરવાના જ છે. આ વાતો બાપ જ બેસી સમજાવે છે. દુનિયામાં આ જ્ઞાન કોઈને નથી, ત્યાં છે ભક્તિ માર્ગ. તમને જ્ઞાનની ખબર નથી, જ્ઞાન તો એક જ બાપ જ આપે છે. બાપ સ્વયં કહે છે, હું કલ્પ કલ્પ કલ્પના સંગમ યુગ પર આવું છું. કળિયુગના અંતમાં બધા પતિ છે. આ છે રાવણ રાજ્ય. રાવણને બાળે પણ ભારતવાસી જ છે. બાપ પતિત પાવનનો જન્મ પણ અહીં છે, તો રાવણનો જન્મ પણ અહીં છે. રાવણ જે બધાને પતિત બનાવે છે, એટલે એને બાળે છે. આ વાતો કોઈની બુદ્ધિમાં નથી. હવે ભારતમાં કૃષ્ણ જયંતિ મનાવે છે, કૃષ્ણની લીલા ભજન વગેરે કરે છે. હવે બાપ કહે છે, હકીકતમાં કૃષ્ણ લીલા કંઈ છે જ નહીં, કૃષ્ણએ કર્યું શું? કહે છે, કંસપુરીમાં જન્મ લીધો. હવે કંસ તો ડેવિલ અર્થાત અસુરને કહેવાય છે, સતયુગમાં ડેવિલ ક્યાંથી આવે? તમે જાણો છો, કૃષ્ણનો આત્મા જે સતયુગમાં હતો તે પોતાને 84 જન્મ ભોગવી આ સમયે પતિથી પાવન બની રહ્યો છે, પોતાનું પદ ફરીથી લઈ રહ્યો છે. એમ જ તમે કૃષ્ણપુરીમાં રહેવા વાળા હતા, 84 જન્મ લઈ હવે ફરી પોતાનું પદ લઈ રહ્યા છો. જયંતિ મનાવવાની છે હકીકતમાં શિવ બાબાની. જે શિવ બાબા બધાને હેલ અર્થાત નર્કથી હેવન અર્થાત સ્વર્ગમાં લઈ જાય છે, એમની કોઈ લીલા નથી. કહે છે, હે પતિ પાવન બાબા, આવો, આવીને અમને હેલ્થી હેવન લઈ જાઓ. તમે અમારા બાપ છો તો અમે સ્વર્ગમાં હોવા જોઈએ, અમે વિકારી દુનિયામાં કેમ છીએ? એટલે બોલાવે છે કે હે ગોડફાધર, અમને આ દુઃખની દુનિયાથી મુક્ત કરો. આ પણ ડ્રામામાં નોંધ છે. બાપ કહે છે, આ ડ્રામાને કોઈ જાણતું નથી. શાસ્ત્રોમાં ડ્રામાનું આયુષ્ય લાંબુ લખી દીધું છે. નવી દુનિયાને જૂની બનવાનું જ છે, સતો રજો તમોમાં આવવાનું જ છે. આ છે બેહદની વાત. હવે તમે ફરીથી વિશ્વના માલિક બની રહ્યા છો. ભારતવાસી જે નવી દુનિયામાં હતા એ જ 84 જન્મોનો પાઠ ભજવશે. હમણાં તમે પવિત્ર બનો છો, બાકી બધા મનુષ્ય પતિત છે. ત્યારે તો પાવનની આગળ જઈને નમન કરે છે. પાવનને પાવન નમન કેમ કરશે? સંન્યાસી પાવન છે ત્યારે તો પતિત મનુષ્ય એમની આગળ માથું ઝુકાવે છે. કન્યા પવિત્ર છે તો બધા એની આગળ માથું ઝુકાવે છે. એ જ કન્યા લગ્ન કરી સાસરે જશે તો માથું ઝુકાવવું પડે છે. હમણાં બેહદના બાપ આવ્યા છે સૌને પાવન બનાવવા. એ બધા છે કળિયુગમાં. તમે છો હમણાં સંગમ પર, હવે તમારે પતિત દુનિયામાં નથી જવાનું, આ છે જ કલ્યાણકારી યુગ, બાપ આવીને બધાનું કલ્યાણ કરે છે, તમે હમણાં કૃષ્ણ જયંતિ મનાવશો, નહીં તો લોકો સમજશે આ તો નાસ્તિક છે. નાસ્તિક હકીકતમાં એમને કહેવાય છે જે પોતાના બાપને અને રચનાના આધિમત્ય અંતને નથી જાણતા. આ સમયે બધા નિધનના ઓર્ફન અર્થાત અનાથ બની ગયા છે, ઘર ઘરમાં ઝઘડા છે, એક બેને મારવામાં વાર નથી કરતા, એટલે આને નાસ્તિકોની દુનિયા કહેવાય છે. બાપને ન જાણવા વાળા, તમે છો જાણવા વાળા. હવે તમે સમજો છો કે અમે પથ્થર બુદ્ધિ હતા, બાપ અમને પારસ બુદ્ધિ બનાવી રહ્યા છે, બીજી કોઈ તકલીફની વાત નથી. બાપ કહે છે એક કલાક ભણો, સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. શરીરને યાદ કરશો તો લૌકિક સંબંધોની યાદ આવશે, દેહી અભિમાની રહેશો તો મુજ બાપની યાદ રહેશે. આ તો છે જ વિશેષ અર્થાત વિકારી દુનિયા, વિષય સાગરમાં ગોતા ખાતા રહે છે. વિષ્ણુને ક્ષીર સાગરમાં દેખાડે છે, કહે છે ત્યાં ઘીની નદીઓ વહે છે, અહીં તો ઘાસલેટ પણ નથી મળતો, ફરક છે ને? તો આપ બાળકોને કેટલી ખુશી થવી જોઈએ. બાપ જ ખેવૈયા છે, નાગ અર્થાત નાવિક છે ને, ગાય પણ છે, નૈયા મારી પાર લગાવો. આ બધી નૈયા છે, ખેવૈયા એક બાપ છે. આ શરીર અહીં જ છોડી દેશો, બાકી આત્માઓને પાર લઈ જશે શાંતિધામ, ત્યાંથી પછી મોકલી દેશે સુખધામ. પરમપિતા પરમાત્માને જ ખેવૈયા કહેવાય છે, બાપની જ મહિમા ગાય છે. અનેક પ્રકારથી તો હમણાં તમે પવિત્ર બની પવિત્ર દુનિયાના માલિક બનો છો. શ્રી શ્રી શિવ બાબા આવ્યા છે શ્રેષ્ઠ બનાવવા. સ્વયં ભગવાન કહે છે આ ભ્રષ્ટાચારી દુનિયા છે, હમણાં તમે પરમપિતા પરમાત્માની શ્રીમત પર શ્રેષ્ઠાચારી બનો છો. કેટલી આ ગુપ્ત રમણીક વાતો છે જે આપ બાળકોને જ સમજમાં આવે છે, બીજાઓને સમજમાં આવશે જ નહીં. તમે જાણો છો કે હમણાં દેવી દેવતા ધર્મની કલમ લાગી રહી છે, જે પણ દેવી દેવતા ધર્મવાળા બીજા ધર્મોમાં ચાલ્યા ગયા છે તે જ આવીને ફરીથી બ્રાહ્મણ બનશે. બ્રહ્મા કુમાર કુમારી બન્યા વગર બાપ પાસેથી સ્વર્ગનો વારસો લઈ નહીં શકે. હમણાં તમે બ્રહ્મા કુમાર કુમારીઓ સ્વર્ગનો વારસો લઈ રહ્યા છો. જેટલો પુરુષાર્થ કરશો કરાવશો એટલું ઊંચ પદ મેળવશો. બધા તો આટલું નથી કરી શકતા, પૂરું નહીં ભણશે તો એનું પરિણામ શું હશે? જો શરીર છૂટી જાય તો સ્વર્ગમાં આવી જશે, પરંતુ પ્રજામાં બિલકુલ જ સાધારણ. જો બાપના બનીને સારી રીતે ભણ્યા તો રાજાઈ પદ મેળવી શકે છે, નહીં ભણ્યા તો સમજશે એમની તકદીરમાં નથી. પવિત્ર રહેશે ભણશે તો ઊંચ પદ મેળવશે, અપવિત્ર થવાથી બાપને યાદ ન કરી શકે. એવા પણ ઘણા છે, કર્મબંધનનો હિસાબ જ્યારે છૂટે, ગાડીના બંને પૈડા પવિત્ર હશે તો ઠીક ચાલશે, બંને પવિત્ર રહેશે તો જ્ઞાન ચિતા પર બેસી જશે, નહીં તો ખીટખીટ થાય છે. ઘણા બાળકો કહે છે કે બાબા અમે તો જાણીએ છીએ શ્રી કૃષ્ણ સતયુગના પહેલા પ્રિન્સ અર્થાત રાજકુમાર છે, તો કેમ નહીં કંઈક મનાવીએ? અચ્છા, આપણે કૃષ્ણના આત્માને બોલાવી પણ શકીએ છીએ, આવીને ખેલ પાલ કરશે, રાસ કરશે, બીજું શું કરશે? ગોપ ગોપીઓ તો અહીં જ હોય છે, ત્યાં તો પ્રિન્સ પ્રિન્સેસ અર્થાત રાજકુમાર રાજકુમારી એકબીજાને મળે છે તો રાસ કરે છે, સોનાની વાંસળી વગાડે છે. આ બધો ખેલ પાલ તમે અંતમાં જોશો, આ બધો પાઠ ચાલશે. શરૂમાં દેખાડ્યું, પછી તમે પુરુષાર્થમાં લાગી ગયા છો, હવે ફરી અંતમાં સાક્ષાત્કાર થવાનું શરૂ થશે. કોણ કોણ કયા પદને મેળવશે આ તમે જાણો છો. બાપ બેસી આ બધા રહસ્ય સમજાવે છે. તમને પૂછે છે, વેદો શાસ્ત્રોને માનો છો? બોલો હા. અમે કેમ નહીં માનીએ? આ બધી ભક્તિમાર્ગની સામગ્રી છે, એમાં કોઈ જ્ઞાન નથી. જ્ઞાન આપવા વાળા તો એક જ છે. જ્ઞાન મળે છે તો ભક્તિ આપમેળે છૂટી જાય છે. તમે મંદિરમાં પણ જશો તો બુદ્ધિમાં રહેશે કે આ લક્ષ્મી નારાયણ પછી નવી દુનિયામાં રાજ્ય કરશે. બાપ બાળકોને સમજાવે છે, બંને તરફ તોડ નિભાવવાનો છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર બનવાનું છે. શ્રીમદ કહે છે, પૂરા પવિત્ર બનો, પૂરા વૈષ્ણવ બનો અને વિષ્ણુપુરીનું રાજ્ય લો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, યોગ દ્વારા કર્મબંધનના હિસાબ કિતાબ ચૂકતું કરી પાવન બનવાનું છે. જ્ઞાન ચિત્તા પર બેસવાનું છે. પૂરેપૂરું વૈષ્ણવ અથવા પવિત્ર બનવાનું છે. બીજી પોઈન્ટ છે, પોતાના શાંત સ્વધર્મમાં સ્થિત રહેવાનું છે. બધાને શાંતિધામની યાદ અપાવવાની છે. ક્યારેય પણ અશાંત નથી થવાનું. વરદાન છે, અવાજથી પરે સ્થિતિમાં સ્થિત થઈ સર્વ ગુણોનો અનુભવ કરવાવાળા માસ્ટર બીજ રૂપ ભવ. અવાજથી પરેની સ્થિતિમાં સ્થિત થઈ સર્વ ગુણોનો અનુભવ કરવાવાળા માસ્ટર બીજ રૂપ ભવ. જેવી રીતે બીજમાં પૂરું વૃક્ષ સમાયેલું હોય છે તેવી રીતે જ અવાજથી પરેની સ્થિતિમાં સંગમયુગના સર્વ વિશેષ ગુણ અનુભવમાં આવે છે. માસ્ટર બીજરૂપ બનવું અર્થાત ફક્ત શાંતિ નહીં પરંતુ શાંતિની સાથે જ્ઞાન, અતિન્દ્રિય સુખ, પ્રેમ, આનંદ, શક્તિ વગેરે વગેરે સર્વ મુખ્ય ગુણોનો અનુભવ કરવો. આ અનુભવ ફક્ત સ્વયંને નથી થતો પરંતુ અન્ય આત્માઓ પણ એમના ચહેરાથી સર્વ ગુણોનો અનુભવ કરે છે. એક ગુણમાં સર્વ ગુણ સમાયેલા રહે છે. સ્લોગન છે, સારાઈ ધારણ કરો પરંતુ સારાઈમાં પ્રભાવિત નહીં થઈ જાઓ. સારાઈ ધારણ કરો પરંતુ સારાઈમાં પ્રભાવિત નહીં થઈ જાઓ. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ પવિત્ર અર્થાત સંપૂર્ણ સ્વચ્છ અર્થાત પવિત્ર બનો. આજની પોઈન્ટ છે, પવિત્રતા આપ બ્રાહ્મણ આત્માઓના અનાદિ આદિ સંસ્કાર છે. આ નેચરલ સંસ્કારથી સ્વપ્ન કે સંકલ્પમાં પણ અપવિત્રતા ઇમર્જ ન થાય. સંકલ્પ આવે અને વિજયી બનો. આનાથી પર ઉપર નેચરલ સંસ્કાર બનાવી લો તો આ સબ્જેક્ટમાં પુરુષાર્થ કરવાની આવશ્યકતા નહીં રહેશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. थैंक यू थैंक यू. ओम शांति.